माशाल्लाह ला हौला वला कुव्वत इल्ला बिल्लाह अलियल अज़ीम हस्बुनल्लाहु व निमल वकील निमल मौला व निमल नसीर अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला अशरफिल अंबियाए वल मुरसलीन नबीना हबीबना व शफील मुसनबीन व रहमतुलिल आलमीन अबिल कासिम मुहम्मद اللهم صل على محمد وآل محمد وأجل فرجهم أسد الله الغالب غالب كل غالب مطلوب كل طالب امام المشارق والمغارب علی ابن ابی طالب اللهم صل على محمد وآل محمد وأجل فرجهم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه ارضك طوعا وتمتعه فيها طويلا اللهم صل على محمد وآل محمد وأجل فرجهم فرجنا به وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وفرقانه المجيد وقوله الحق بسم الله الرحمن الرحيم يوم لا ينفع مال ولا بنون إلا من أتى الله بقلب سليم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم فرجنا بهم أربعين سوار السلام عليكم ورحمة الله وبركاته پروردگار عالم ماٹے حمد و ستائش شے સર્વશક્તિમાન પરવરદિગાર આલમનો શુક્ર છે કે જેણે આપણને અહલે બૈત અલહમુસલામનો ઝિક્ર કરવાની સઆદત નસીબ કરી છે. એ પરવરદિગાર જે કુરાન મજીદમાં ફરમાવી રહ્યું છે કે તે દિવસે કયામતના દિવસે ન માલ કોઈ નફો પહોંચાડશે ન ઔલાદ, સિવાય કે જે લોક કલબે સલીમ પાક દિલ લઈને અલ્લાહની હુઝૂરમાં હાજર થશે. અઝીઝાને ગિરામી, કાલે આપણે સાંભળ્યું હતું કે દિલ પોતે પરવરદિગારે આલમની એક નેમતે અઝીમ છે. કલ્બ, દિલ આ પણ અલ્લાહ સુભાનો તાલાની નેમત છે. અને અઝીઝાને ગિરામી, આ શરીરના દરેક આઝા દરેક અવયવો ખરેખર અલ્લાહ સુભાનો તાલાની એવી નેમત છે કે જેની અમાનત પણ છે. અને આપણે આ નેમત, આ અમાનતનો એવો જ ઉપયોગ કરવો જોઈએ જેવો ખુદાવંદે આલમ ચાહે છે. આ કલ્બ જે ખુદાએ આપ્યું છે તો આની અંદર દુર્ગુણો છે, હસદ છે, ગીબત છે, તકબ્બુર છે, કુફર છે, નિફાક છે. ખબર નહીં અઝાને ગ્રામે કેટલા ગુનાહોથી આ દિલ, આ કલ્બ આલુદા છે. તો આપણે આ અશરામાં એ જાણી રહ્યા છીએ કે આખર આ કલ્બ કે જે દાગદાર બની ગયું છે, જે સ્યાહ અને કાળું થઈ ગયું છે, એ કલ્બને કલ્બે સલીમ પાક કલ્બ કઈ રીતે બનાવીએ. અઝાને ગિરામી, પાક કલ્બ માટે ઇન્સાનને જોઈએ કે તે થોડુંક વાંચન કરે, કિતાબોનું ઇલ્મ હાસિલ કરે. કેમ કે ઇલ્મ નૂર છે જે મલાઇકા મુકદ્દસા લાવી અને કલ્બમાં, દિલમાં રાખે છે. પણ અઝાને ગિરામી, જે દિલમાં કૂતરા જેવી ખબીસ સિફતો, હૈવાની સિફતો હોય, તો મલાઇકાએ મુકદ્દસા ઇલ્મ લઈને એ દિલમાં કેવી રીતે રાખે? એટલે બહુ જ જરૂરી છે કે એ કલ્બ, એ દિલ પાક હોવું જોઈએ. જેવી રીતે કિતાબમાં એક દાખલો બહુ સરસ મળે છે કે ઇન્સાન ઇબાદત કરે છે, જાહેરી ઇબાદત નમાઝ છે. તો નમાઝ માટેની શરત શું છે? નમાઝ માટેની શરત એ છે કે જાહેરી તૌર પર જિસ્મ અને લિબાસ પાક હોવું જોઈએ. અગર ઇન્સાન જે છે એ નમાઝ પડવા જઈ રહ્યો છે અને એનો જિસ્મ યા તો નજીસ થઈ જાય યા તો લિબાસ કપડાં નજીસ થઈ જાય, તો એ આ ઝાહરી નજાસત સાથે આ ઇબાદતને અંજામ નહીં દે શકે. એને પહેલાં પાક કરવું પડશે, પછી એ ઝાહરી ઇબાદત અંજામ આપી શકશે. તો ઇલ્મ અને મારિફત બાતેની ઇબાદત છે. તો જો આ બાતેની ઇબાદત ઇન્સાન કરવા ચાહે તો એને પોતાના દિલને પાક કરવું પડે ને એ દિલમાં અલ્લાહ સુબહાનહુ તઆલાની મોહબ્બતથી ભરી દેવી જોઈએ. આ દિલ મોહબ્બતથી ભરી દેવું જોઈએ. આ દિલમાં અલ્લાહની મોહબ્બત હોવું જોઈએ. તો અઝાને ગિરામી, આવો આપણે નફ્સની મારિફત જે છે આયતુલ્લાહ સૈયદ હસન અબ્તેની કિતાબ, જેમાં લેખક બીજો કિસ્સો અલ્લાહની મોહબ્બત વિશે બયાન કરે છે, તે આપણે જોઈએ કે આખરે આ દિલને આ કલ્બને અલ્લાહની મોહબ્બતથી કેવી રીતે ભરી દેવું. લેખક કહે છે કે મારી મુલાકાત એક એવા વ્યક્તિ સાથે થઈ જે દરેક ચીજથી બેપરવા અને અલગ હતો. તેને દુનિયા અને દુનિયાની કોઈ ચીજથી લગાવ ન હતો. એવું લાગતું હતું જાણે ઇન્સાનમાં એક જીવતી લાશ ફરી રહી છે. મેં તેને કહ્યું, આ દુનિયામાં કોઈ વસ્તુ છે જેનાથી તમે દિલ લગાવ્યું હોય? કહેવા લાગ્યું, ના, હું કોઈને નથી ચાહતો અને કોઈ વસ્તુ પ્રત્યે રુચિ પણ નથી. હંમેશા હું એમ ઈચ્છું છું કે લોકો અને ખુદા મારી મદદ કરે અને મારી દુનિયા અને આખરત સારી બની જાય. લોકોથી ઈચ્છું છું કે મારી મદદ કરે જેથી મારી દુનિયા બની જાય, અને ખુદાથી ઈચ્છું છું કે મારી મદદ કરે જેથી મારી આખરત સારી બની જાય. આ સિવાય આખી દુનિયા મને ખરાબ લાગે છે. મેં તેને કહ્યું, કમાલ છે, લોકો તમને આલિમ અને વિદ્વાન સમજે છે અને તમારો આ હાલ છે? જો તમારું આ મંતવ્ય સહી છે તો આ રિવાયતોનો મતલબ શું છે? પછી રિવાયતો મેં એની સામે અર્જ કરી કે ઇમામે સાદિક તો ફરમાવે છે કે જે કોઈ અલ્લાહ માટે કોઈની સાથે દોસ્તી કરે છે હકીકતમાં તે અલ્લાહથી મોહબ્બત કરે છે, અને જે વ્યક્તિને લોકો અલ્લાહ માટે ચાહે છે તે અલ્લાહનો દોસ્ત છે, એટલે કે હકીકતમાં તેની સાથે ખુદ અલ્લાહ મોહબ્બત કરે છે. કેમ કે આ બંને એકબીજાને અલ્લાહના માટે ચાહે છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમનું ફરમાન સંભળાયું કે ઇન્સાન જેની સાથે મોહબ્બત કરે છે તેની સાથે મશહૂર થશે, એટલે કે કયામતના દિવસે તેની સાથે ભેગો કરવામાં આવશે. હવે એક વ્યક્તિ કોઈની સાથે અલ્લાહના માટે મોહબ્બત કરે છે તો ખુદ અલ્લાહ સાથે મોહબ્બત કરવું છે, અને જો કોઈ અલ્લાહથી મોહબ્બત કરે છે તો જવાબમાં અલ્લાહ પણ તેની સાથે મોહબ્બત કરે છે. પછી પૈગંબરે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ તો એમ પણ ફરમાવે છે કે દુનિયા અને આખિરતમાં નબીઓ પછી સૌથી શ્રેષ્ઠ અને અફઝલ તે લોકો છે જે અલ્લાહથી મોહબ્બત કરે છે, અલ્લાહની ખુશી માટે એકબીજા સાથે મોહબ્બત કરે છે. હકીકત એ છે કે દરેક મોહબ્બતની પાછળ કોઈ કારણ હોય છે અને છેવટે તેમાં દુશ્મની પેદા થઈ શકે છે. સિવાય ઉપરોક્ત વર્ણન થયેલ બે મોહબ્બતો કે જે બંનેનો સ્ત્રોત એક જ છે, જેમાં ક્યારે પણ વધારો કે ઘટાડો નથી થતો, અલ્લાહ સુબહાનહુ તઆલા સૂરે ઝુખરુફ આયત નંબર 67માં ફરમાવે છે, કયામતના દિવસે પરહેજગારો સિવાય બધા દોસ્તો એકબીજાના દુશ્મન બની જશે, કેમ કે તેમની પરહેજગારોની મોહબ્બત અલ્લાહ માટે હતી. અને મોહબ્બતની હકીકત પણ એ જ છે કે મહેબૂબ સિવાય દરેકથી દૂરી અપનાવવામાં આવે. પછી અઝાને ગ્રામી, મૌલાએ કાયનાત ફરમાવે છે કે જન્નતમાં સૌથી પવિત્ર અને મજેદાર વસ્તુ અગર કોઈ છે તો તે અલ્લાહની મોહબ્બત, અલ્લાહના માટે કરવામાં આવેલી મોહબ્બત અને અલ્લાહની તારીફ તેના વખાણ છે. કેમ કે અલ્લાહ તાલા સૂરે યુનુસ આયત નંબર 10માં ફરમાવે છે કે જન્નતીઓનું છેલ્લું કલામ અલહમદુલિલ્લાહે રબ્બિલ આલમીન છે. જન્નતીઓનું છેલ્લું કલામ એટલા માટે છે કે જ્યારે મોમિન જન્નતમાં અલ્લાહની મોહબ્બતના અમલી રૂપમાં જોશે અને તેની વિભિન્ન પ્રકારની નહેમતો જોશે તો તેમના દિલમાં અલ્લાહની મોહબ્બત ઘણી વધી જશે અને આ સમયે ઊંચા અવાજે બોલી ઉઠશે, અલહમદુલિલ્લાહે રબ્બિલ આલમીન. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એક દિવસ પોતાના અમુક સહાબીઓને ફરમાયું કે એ અલ્લાહના બંદા, કોઈની પણ સાથે તારી મોહબ્બત, નફરત, હિમાયત, વિરોધ, દોસ્તી અને દુશ્મની ફક્ત અને ફક્ત અલ્લાહ માટે હોવી જોઈએ. કેમ કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ આ કામ ન કરે, પછી ભલે ન તે કેટલીય નમાઝ અને રોઝા કેમ ન રાખે, કેટલાય નમાઝી અને રોઝદાર કેમ ન હોય, અલ્લાહનો દોસ્ત નથી બની શકતો અને ઈમાનનો સ્વાદ ચાખી નથી શકતો. ત્યાર પછી આપે ફરમાયું, આજે તમારી દોસ્તી ભાઈચારો મોટા ભાગે દુનિયાના હિસાબે છે. દુનિયાના ફાયદા માટે એકબીજા સાથે મોહબ્બત જાહેર કરો છો અથવા તો તમે દુશ્મનીનું પ્રદર્શન કરો છો. આ દોસ્તી અને દુશ્મની તમને ફાયદો નહીં પહોંચાડે. તો સહાબીએ કહ્યું કે એ અલ્લાહના રસૂલ, એ પણ બતાવી દો કે મને કેવી રીતે ખબર પડે કે મારી દોસ્તી અને દુશ્મની અલ્લાહ માટે છે, અને કોણ અલ્લાહનો દોસ્ત છે જેથી તેની સાથે દોસ્તી કરું, અને કોણ અલ્લાહનું દુશ્મન છે કે જેથી તેની સાથે દુશ્મની કરું. ત્યાં નજીકમાં હઝરત અલી અલૈહિસલામ હાજર હતા. આપે તેમની તરફ ઇશારો કરતાં ફરમાયું, આ માણસને તું ઓળખે છે? તેણે કહ્યું, કેમ નહીં પયગંબરે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, ફરમાવે આ વ્યક્તિ એટલે કે હઝરત અલી સલામનો દોસ્ત અલ્લાહનો દોસ્ત છે, તમે તેની સાથે દોસ્તી કરો. તેમનો દુશ્મન હકીકતમાં તો અલ્લાહનો દુશ્મન છે, તમે પણ તેની સાથે દુશ્મની કરો. અઝાને ગ્રામે આજે પણ સીરિયા અને ઇરાકમાં ISI, દાએશ અને અલ કાયદા જેવા વહાબી જમાતો અહેલે બૈત અલૈહિમ સલામની દુશ્મની રાખે છે. એ સિવાય અઝાને ગ્રામે અહેલે સુન્નતમાંથી એક મોટી સંખ્યા અહેલે બૈત અલૈહિમ સલામની ચાહક છે, અથવા તો તેમને અહેલે બૈત અલૈહિમ સલામ સાથે મોહબ્બત માટે અઝાને ગ્રામી એ મોહબ્બતનું ઇલ્મ જ નથી. તેમના મૌલવીઓએ તેમને કંઈ બતાવ્યું જ નથી. તેમના મૌલવીઓએ બસ સહાબાની મોહબ્બત જ બતાવી છે, જેથી એમ ન સમજવું કે આજના જમાનામાં બધા જ સુનીઓ અહેલે બૈતના દુશ્મન છે. હવે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક અજીબ વાત ફરમાવી, તેમના અલી અલૈહિ સલામના દોસ્તો સાથે દોસ્તી કરો, અને ભલેના તારા બાપ અને બાળકો કાતિલ, બાળકનો કાતિલ કેમ ન હોય. આ સમજવા જેવી હદીસ છે. હા અઝાને ગ્રામી, કે ખરેખર રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે શું કહ્યું કે તેમના એટલે કે અલી અલૈહિ સલામના દોસ્ત અને એની સાથે તમારે દોસ્તી કરવાની છે, ભલે એને તે તારા બાપ અને તારા બાળકોનું કાતિલ કેમ ન હોય, અને તેમના દુશ્મન સાથે દુશ્મની કરો, ભલે ન તે તમારો પોતાનો બાપ અને બાળક જ કેમ ન હોય. તો દોસ્તી અને દુશ્મનીનો મેયાર તો અઝાને ગ્રામી આપણે એ જ રાખવો પડશે જે અહેલે બૈત અલૈહિમ સલામે બતાવ્યું, ન કે આપણો પોતાનો પર્સનલ દુશ્મની યા પર્સનલ દોસ્તી હોય. અને એ પછી ઇમામે સાદિકે ફરમાયું, ઈમાનનો સૌથી ઉચ્ચ દરજ્જો તો એ છે કે કોઈની સાથે દોસ્તી અને દુશ્મની એ તો ફક્ત અને ફક્ત અલ્લાહ માટે હોવી જોઈએ. માલ અલ્લાહની ખુશનુદી માટે ખર્ચ કરવામાં આવે, અને અલ્લાહની ખુશનુદી માટે કોઈ માલથી મહેરૂમ કોઈને વંચિત ન રાખવામાં આવે. એક દિવસ હઝરત મૂસા અલૈહિસલામે અલ્લાહને પૂછ્યું, એક દિવસ અલ્લાહ તઆલાએ હઝરત મૂસાને પૂછ્યું કે એ મૂસા, શું આજ સુધી તમે કોઈ કામ મારા માટે કર્યું છે? મૂસા અલૈહિસલામે કહ્યું, ખુદા, તારા માટે તો મેં નમાઝ પઢી, રોઝા રાખ્યા, માલ ખર્ચ કર્યો, તારો ઝિક્ર કર્યો. અલ્લાહ સુબહાનહુ તઆલાએ કીધું, મૂસા, નમાઝ તો તમે એટલા માટે પડી કે જો આ તો મુસલમાન હોવાની નિશાની છે, રોઝો દોઝખની આગથી બચાવવા માટે છે, સદકો તમને ભલાઓથી દૂર કરવામાં આપ્યો છે, અને મારો ઝિક્ર, મારું વખાણ તમારા દિલની નૂરાનિયત છે. કલબે સલીમ માટે બહુ જરૂરી છે કે અલ્લાહનું ઝિક્ર કરવામાં આવે, વખાણ કરવામાં આવે. ફક્ત મારા માટે તમે શું કર્યું? હવે હઝરત મૂસા અલૈહિસલામ કહે છે કે ખુદાયા, તું જ બતાવ એ કોઈ એવો અમલ છે કે જે ફક્ત તારા માટે હોય. ત્યારે અલ્લાહએ કહ્યું, એ મૂસા, શું તમે ક્યારે મારા માટે દોસ્તોથી દોસ્તી કરી અથવા મારા દુશ્મનોથી દુશ્મની કરી? હવે હઝરત મૂસા અલૈહિસલામ તરત જ સમજી ગયા કે અલ્લાહના નજીક અગર કોઈ શ્રેષ્ઠ અમલ હોય તો તેની ખુશનુદી માટે દોસ્તી છે, તેની ખુશનુદી માટે દુશ્મની કરવી તે છે. તો અઝાને ગ્રામી, આપણે અલ્લાહની મોહબ્બત વધારવી હોય તો આ હદીસોને સમજવાની છે. ઇમામે રઝાએ પણ પોતાના એક લખણમાં આ બાબત તરફ ઇશારો ફરમાયો છે, હંમેશા અલે મોહમ્મદથી દોસ્તી મોહબ્બત રાખો, પછી ભલે ન તમે ફાસિક ગુનેગાર કેમ ન હો, અને અલે મોહમ્મદના ચાહવાવાળાઓથી પણ મોહબ્બત અને દોસ્તી રાખો, ભલે ન તે ચાહવાવાળા ફાસિક કેમ ન હોય. અને અઝાને ગ્રામી, આ બધી હદીસો જે છે, જ્યારે લેખક કહે છે મેં એને સંભળાવી, તો એ શખ્સ કે જેની આપણે વાત કરી રહ્યા હતા એ કહેવા માંડ્યું કે તે તમે મારા માટે દુઆ કરો કે અલ્લાહ તાલા મારા દિલમાં મોહબ્બતની ભાવના પેદા કરે, કેમકે આ વસ્તુઓ તો બજારમાં નથી મળતી. આ તો એક હકીકત છે કે સૌથી ઘાતક, અત્યંત નુકસાનકારક રૂહાની બીમારી એ જ છે કે ઇન્સાન મોહબ્બત અને ઇશ્કના નામને કોઈ ચીજ જ ન ધરાવતો હોય. તે દરેક ખરાબ આદત અથવા સિફત તેના અપેક્ષાથી મોહબ્બત કરીને, એ સાપેક્ષાથી મોહબ્બત કરીને પોતાનાથી દૂર કરી શકાય છે. પરંતુ એક તે વ્યક્તિ છે કે જેની પાસે આ કિંમતી પૂંજી નથી, તો પણ તે મુશ્કેલીઓમાં છે. આવા લોકો માટે તો એક તજવીઝ એ છે કે આપણે દરરોજ અમુક ક્ષણો આપણા ઇમામે સમાનાની સેવામાં હાજર થઈ અને એમને દરખાસ્ત કરી કે આ મોહબ્બતની ભાવના, આ જજ્બો, આ અલ્લાહની મોહબ્બત આપણા દિલમાં પૈવાસ્ત કરે. અઝીઝાને ગ્રામી, અલ્લાહ સુભાનહુ તઆલાની મોહબ્બતની તો આપણે વાતો કરી, હવે આપણે દરરોજ આ કલ્પે સલીમ જે કલ્બને પાક કરવું છે તેના માટે ખૂબ જ જરૂરી છે કે એક એક દુર્ગુણો, એક એક ગુનાહને કબીરાને ઓળખવામાં આવે અને એને દૂર કરવામાં આવે. આજે આપણે જે દુર્ગુણ અને જે ગુનાહને કબીરાની વાત કરશું તેનું નામ લાલચ છે, લોભ. આ હિર્સનો અર્થ લાલચ થાય છે, પોતાની જરૂરત કરતાં પણ વધારાની તલબ રાખવી અને લાંબી ઉમેદોને આપણે લાલચ કહીએ છીએ. પરંતુ લાલચ લોકોની હિદાયત માટે હોય છે, લોકોની ભલાઈ માટે પણ હોય છે, લોકોની દુનિયામાં આખરતમાં કામયાબી માટે પણ હોય છે, રૂહાની કમાલ માટે પણ હોય છે. અને એ લાલચ ખૂબ જ પસંદીદા છે કે જે આખરત માટે કરવામાં આવે. અઝાને ગ્રામે અગર ઇન્સાન એવી લાલચ કરે કે હું મુસ્તહબ નમાઝો વધારે પડું, હું નમાઝે શબ પડું, તો એ સારી લાલચ કહેવાય. પૈગંબર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સારી સિફતોમાંથી એક એ હતી કે આપ લોકોને હિદાયત માટે લાલચુ હતા અને અલ્લાહે કુરાનમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આ સિફતના વખાણ કર્યા છે. તો આ તો આખિરત માટે લાલચ કરવાની છે કે આપણે કેટલું બધું જે છે લોકોને શીખડાવી શકીએ, લોકોની જે છે એ સુધારણા કરી શકીએ, તબલીગ કરી શકીએ, જેવી રીતે પૈગંબરે અકરમ જે છે એ હિદાયત માટે લાલચુ હતા. બેશક તમારી પાસે તમારામાંથી જ એક પૈગંબર આવ્યા છે, તમારું કષ્ટ તેમને ભારે આઘાત પહોંચાડનારું છે, એ તમારી હિદાયત માટે ઘણા જ આતુર રહે છે અને મોમિનો માટે ઘણા જ નરમદિલ અને દયાળુ છે. આ અઝાને ગ્રામી કુરાન મજીદની આયત કહે છે. જો કે આજે કોઈનું લાલચુ કહેવામાં આવે તો મોટાભાગે તેનો અર્થ તે રૂહાની બીમારી લેવામાં આવે છે કે જેમાં ઇન્સાન દુનિયાની મોહબ્બતના કારણે માલે દુનિયાનો વધુ ઈચ્છુક છે. જેમ કે અગર એને માલની બહુ ઈચ્છા હોય તો આપણે એમ કહી શકાય કે આને લાલચ છે. લેખક ફરમાવે છે કે એક મુદ્દતથી એક નવું યુવાન છોકરો વહેલી સવારે મારે ઘરે આવતો, થોડી વાર બેસતો અને મને કહેતો કે તમે નસીહત કરો. હું પણ તેને અમુક હદીસો બયાન કરતો અને તે સમય કાઢીને આવ્યો છે તો પછી તેને કેમ વંચિત રાખવું. તે મારી વાતોને ધ્યાનથી સાંભળતો અને તરત જ ઊઠીને ચાલ્યો જતો. એક દિવસ મેં તેને ઇમામે સાદિકની એક હદીસ ફરમાવી. મેં એને સંભળાવ્યું કે જો એ વાતનું યકીન છે કે રિસ્ક અલ્લાહ તરફથી નક્કી થયેલું છે તો પછી લાલચ શા માટે. હવે ઇમામે સાદિક રસૂલ અકરમથી રિવાયત ફરમાવે છે કે સૌથી બેનિયાઝ તે લોકો છે કે જેઓ લાલચુ ન હોય. શામનો એક બૂઢો અને વૃદ્ધ અમીરુલ મોમિનીન અલૈહિ સલામને સવાલ કરે છે, મોલા નીચતામાં સૌથી તુચ્છ સિફત કઈ છે? આપે ફરમાયું દુનિયાની લાલચ. ત્યાર પછી મેં તેને રસૂલ અકરમની એ હદીસ પણ સંભળાવી કે જેમાં આપ ફરમાવે છે કે ઇન્સાન જ્યારે વૃદ્ધ થાય છે ને ત્યારે બે આશાઓ જવાન થાય છે, એક દુનિયાની માલની લાલચ અને બીજી લાંબી ઉંમરની લાલચ. જ્યારે મેં તેને ઉપરોક્ત હદીસ સંભળાવી તો તે મને કહેવા લાગ્યા, મહેરબાની કરીને લાલચ વિશે મને વધુ સમજૂતી આપો. મેં કહ્યું દુનિયામાં ઇન્સાનની રોજી તો નક્કી કરી દેવામાં આવી છે અને દુનિયામાં કોઈ પણ જીવ ધરાવનાર એવું નથી કે જેને દુનિયાની જરૂરતોની જવાબદારી અલ્લાહે લીધી ન હોય. આ વાતની સાબિતી માટે ઘણી બધી આયતો અને રિવાયતો આવી છે. દાખલા તરીકે આપણે જોઈએ કુરાનમાં છે કે જમીન પર કોઈ પણ ચાલનાર એવું નથી કે જેની રોજી અલ્લાહના જિમ્મે ન હોય. એક મુસલમાને આ વાતો પર એતકાદ રાખવો જોઈએ. બીજી તરફ એક મુસલમાન પર નમાઝ, રોઝા, ઝકાત, હજ વાજિબે આઈની છે. એટલે કે એક મુસલમાન કોઈ બીજા મુસલમાનની આ ઇબાદતને બચાવી નથી લાવી શકતો. આ જ રીતે રોજી કમાવી પણ વાજિબ છે, પરંતુ નમાઝ રોઝાની જેમ વાજિબ નથી. એટલે કે એક નક્કી કામ અને તે કામ કરવાની મુદ્દત વગેરે વાજિબે એની નથી. જો કે અહીં આ વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે કોઈ પણ કામની જરૂરત મુસ્લિમ સમાજને હોય અને તેના વગર મુસલમાનોનું નુકસાન થતું હોય તો આ કામ કરવું મુસલમાનો પર વાજિબે એની થઈ જશે. આ કારણે રોજી કમાવી અથવા ધંધો કરવો એક શરી જવાબદારી સમજીને અંજામ આપીએ છીએ અને અલ્લાહ તાલા આ ધંધાના વાસ્તાથી અથવા બીજી કોઈ જગ્યાથી રોજી આપે છે. આ કારણે દુનિયાના માલને ભેગું કરવાની લાલચનો કોઈ જ અર્થ નથી. હવે આ બધું જ્યારે હું કહી રહ્યો હતો તો જવાન છોકરો બોલ્યો, જનાબ લાલચ વિશેની સમજૂતી આપે બહુ સરસ આપી, હવે પણ મને એ બતાવી દો કે આ રૂહાની બીમારીનો ઈલાજ શું છે. હું તો બહુ જ ખરાબ રીતે આ બીમારીમાં ફસાઈ ચૂક્યો છું. હંમેશા થોડા દિવસ પહેલાં, હમણાં થોડા દિવસ પહેલાંની જ વાત છે, જ્યારે આપે મારી સાથે દુનિયાની બુરાઈ વિશે વાતચીત કરી હતી તો મેં મારી જાતને ખૂબ ધિક્કાર્યું હતું અને દુનિયાની લાલચ મારા દિલથી કાઢવાનો પાકો ઈરાદો કરી લીધો હતો. પરંતુ શૈતાન મને રોકે છે અને આ બાબતે બિલકુલ કાફિલ કરી દે છે અને મને કાફિલ કરી દીધો છે. હવે લેખકે જ મેં કહ્યું કે તેનો ઈલાજ એ છે કે સૌપ્રથમ તમે 30મા પારાના સૂરે તકાસુરને વધુમાં વધુ પડ્યા કરો. અલ્લાહથી દરખાસ્ત કરો કે આ સૂરાના વાસ્તાથી તમને આ રૂહાની બીમારીથી શફા મળે. બીજું, 29મા પારાની જે સૂરે કયામતને ઓછામાં ઓછું એક વખત દરરોજ પડો, તેના અર્થ પર ચિંતન મનન કરો. ઇન્શાલ્લાહ અલ્લાહ શિફા આપશે, કેમ કે આપણે કયામતને યાદ કરશું તો જાહેર સી વાત છે, અઝીઝાને ગ્રામ હિસાબ કિતાબ યાદ આવશે, આપણો અંજામનો ખબ આપણને યાદ આવશે. આપણે અંજામ તરફ વિચારશું તો આપણે સુધરી જશું, આપણે આપણા નફ્સની બુરાઈઓને દૂર કરશું, કલ્પાક કરશું. પછી કહે છે, મેં ઇમામ સાદિકની ફરી હદીસ સંભળાવી જેમાં આપે લાલચી લોકો માટે ફરમાયું છે કે દુનિયાની લાલચ ન કરો, જ્યારે તમે લાલચ છોડી દેશો તો દુનિયા પોતે તમારા પગો પર પડશે. અલ્લાહના નજદીક તમારી ઓળખ એક સારા બંદાથી થશે અને તેનાથી ઉલટું તમે અલ્લાહ પર ભરોસો નહીં કરો અને દુનિયાની લાલચ કરશો તો તમે અલ્લાહના નજદીક નિંદાના પાત્ર થઈ જશો, કેમ કે અલ્લાહે દુનિયાને ઇન્સાનના છાયડામાં છાયડાની જેમ જ પેદા કરી છે. જો તમે પોતાના છાયડાની પાછળ જોશો તો તમારાથી દૂર ભાગશે અને તમે તેની પામી નહીં શકો. પરંતુ જો તમે તેની તરફ પીઠ દેખાડીને ચાલશો તો તમારી પાછળ આવશે અને તમે આરામમાં હશો. ત્યાર પછી ઇમામે રસૂલ અકરમ અલૈહિસ્સલામની રસૂલ અકરમની આ હદીસ સંભળાવી કે લાલચી માણસ તો હંમેશા વંચિત રહે છે, દરેક કામમાં તેની નિંદા કરવામાં આવે છે. શા માટે તેને વંચિત રાખવામાં આવે? શા માટે તેને વંચિત રાખવામાં ન આવે? જ્યારે કે અલ્લાહ પર ભરોસો નથી કરતો અને અલ્લાહના કમાલનો વિરોધ કરે છે. જે અલ્લાહે કુરાનમાં ફરમાયું છે, અલ્લાહ તે છે જેણે તમને પેદા કર્યા, તમને રોજી આપી, પછી તમને મોત આપશે અને પછી તમને જીવંત કરશે. અઝાને ગિરામી, લાલચી માણસ જે હોય ને એ 7 સખ્ત બીમારીમાં સપડાયેલો હોય છે. પહેલું, એવી ચિંતા કે જેના તેના શરીરને નુકસાન પહોંચાડે છે અને કોઈ ફાયદો નથી પહોંચાડે. બીજું, અનંત પરેશાનીઓ જે પૂરી થવાનું નામ જ ન લે. ત્રીજું, બેચેની બેકરારી જે મૃત્યુ સુધી તેનો પીછો જ ન છોડે. ચોથું, ખુશીના ક્ષણોમાં પણ એને ગમ અને તકલીફ તેની સાથે જ લાગતી હોય છે. પાંચમું, અજાણ્યો ડર જેમાં તે છેવટે સપડાઈ જાય છે. છઠ્ઠું, હંમેશા તે દુઃખી ગમગીન રહે છે, તેના સંપૂર્ણ જીવનમાં ઝેરનું કામ કરે, જ્યારે કે આખરતનો હિસાબ બાકી છે જેમાં અસાબ અસાબ છે, સિવાય કે અલ્લાહ માફ કરી દે. સાતમું એ કે તેના માટે આખરતનો અસાબ તૈયાર છે જેનાથી ભાગવું અશક્ય છે. આ સાતે વાતો પર ઇન્સાને ગૌર કરવું જોઈએ કે આ લાલચ જે છે અગર ઇન્સાનની અંદર હશે ને અઝાને ગ્રામી, તો આ 7 સખ્ત બીમારી જે છે એને ખાઈ જશે. આવું આપણે અલ્લાહ સુબાનો તાલા પાસે દુઆ કરીએ, ઇમામથી તવસ્સુલ કરીએ કે લાલચ જેવી બુરાઈને આપણા દિલમાંથી કાઢી નાખે. આપણે લાલચ કરીએ તો આખરતની લાલચ કરીએ, નક્કી દુનિયાની. આપણે લાલચ કરીએ તો ખરેખર આપણે આખરત તરફની બધી લાલચ કરીએ અને આપણે દુનિયાની મોહબ્બત અને એની લાલચ છોડી દેવી જોઈએ. અઝાને ગિરામી, આ જ લાલચ હતી કે જેના કારણે ઉમરે સાદ, શિમ્ર, યઝીદ આ બધા લાનતુલ્લા એહલે બૈત અલૈહિસ્સલામનો હક ન અદા કર્યો અને એ લોકો જે છે એ દુનિયા માટે આખિરતને બરબાદ કરી દીધી. આહ આહ, અઝાદારાને મસલુમે કરબલા, શહેઝાદીએ કોનેનું ઘર વીરાન થઈ ગયું, મુસાફિર પરદેશમાં તરસ્યા શહીદ થઈ ગયા, બેકોરો કફન લાશો પડી છે, એહલે હરમનો કાફેલો રસ્તામાં ઝાલિમોના ઝુલમ સિતમ સહન કરતો કરતો આખરે યઝીદના દરબારમાં પહોંચે છે. લાનતુલ્લા યઝીદનો દરબાર છે. એક પેટીમાં ઇમામ હુસૈનનું સરે મુબારક રાખવામાં આવ્યું. હા યઝાદારો, કમસીન સકીના જોઈ તો રહી હતી બાપનું સર, અરે આ જોઈને દિલ ટુકડે ટુકડા થઈ રહ્યું છે. અઝાદારાને મઝલુમે કરબલા, હાય બાબા, ઝાલિમોએ તમને કત્લ કરી દીધા. દીકરી બહેન કરી રહી છે કે અમને તમાચાઓ માર્યા, અમને ચાબુક અને ઘોડાઓ માર્યા, હાય બાબા. સકીનાની ખબર લ્યો, હાય કાકા પણ ના આવ્યા. અને ભાઈઓએ પણ મને ભૂલાવી દીધી, માં કલેજાથી લગાડે છે તો રોવા લાગે છે, હું ફૂફી પાસે જાઉં છું અને તેમના પણ આંસુ અટકતા નથી, નાનકડી સકીના આ હજી તો આ વિચારોમાં હતી ત્યાં લાનતુલ્લા યઝીદ બોલ્યો કે સકીના, અમે સાંભળ્યું છે કે તારા બાબા તને ખૂબ ચાહતા હતા ને, આ તેનું સર છે ને? મારી શહેજાદી આંસુ પીને બોલ્યા કે શા માટે દિલ દુખાવે છે, અમને સતાવે છે, પરંતુ તે બચ્ચીના આ દુઃખી કરવાની નિયત જ કરી ચૂક્યો હતો. બસ મલૂન કહે છે સકીના, હું તો ત્યારે માનીશ જ્યારે હુસૈન અલીસલામ તને વધારે ચાહતા હતા તો તું આવાજ આપ અને આ સરે હુસૈન તારા ખોળામાં આવી જાય ત્યારે હું માનું કે તને તારા બાબાથી ખૂબ મોહબ્બત હતી. હા, એ અઝાધારું સાંભળ્યું તો બેકરાર સકીના અરે તેના કુર્તાનું સળગેલું દામન ફેલાવી દે છે. કહે છે બાબા, એ બાબા, તમે તમારી સકીનાની ઇજ્જત રાખી લ્યો આ ઝાલિમની સામે. બાબા, અમારી ગોદમાં આવી જાઓ બાબા, આ તમારી સકીના તમને બોલાવે છે. દર્દની દુનિયા ચીખી ઉઠી રહી છે અને ચીખ દર્દની દુનિયા મારી રહી છે. નાનકડી દીકરી, આ માસૂમ સકીનાના બેન, હા અઝાધારો, આ નાની માસૂમ સકીનાના ચાહવાવાળો. બસ ઇમામ હુસૈનનું સર બલંદ થયું અને નાનકડી સકીનાના ગોદમાં તો આવી ગયું. એહલે હરમ આ જોઈને રોવા લાગ્યા, દરબારીઓ પણ આંસુ પોચવા લાગ્યા. યઝીદે પણ મોઢું ફેરવવા પર એ મજબૂર થઈ ગયો, એણે પણ મોઢું ફેરવી દીધું. કમસીન સકીના બાબાના મોઢાને ચૂમતી જતી હતી, રડતી જતી હતી. સકીના ફરિયાદ કરતી જતી હતી, બાબા હું પ્યાસી છું બાબા, બાબા મેં તમાચાઓ ખાધા બાબા, જુઓ તો ખરા મારા કાનમાંથી ખૂન વહી રહ્યું છે બાબા, મારા ગળામાં તો જુઓ રસનના કારણે સક પતી ગયું છે, એટલી ટાઈટ એટલી ફિટ રસન બંધી છે અઝીઝો, 12 ગળા એક રસનમાં, અને એમાં પણ બધા મોટા નાના, જ્યારે ચાલતા હતા તો ગળા છીલાઈ જતા હતા. સકીના ગરીજ, બાબા મને તમારી પાસે બોલાવી લ્યો. હાય બાબા, મને કોણે યતીમ કરી દીધી. હા અઝાદારો, બીબી વારંવાર કહેતા, હાય અમારું કોઈ વાલી વારિસ ન રહ્યું. અલા લાનતુલ્લા અલલ કૌમે ઝાલિમીન. બિસ્મિલ્લાહિ રહમાન રહીમ. યા અલ્લાહ યા રહમાન યા રહીમ યા મુકલ્લિબ અલ કુલુબ સબિત કલ્બી લાતિનિક. પરવરદિગારા, અહલે બૈત અલે મુસલામ નવાસ્તુ, સામીનની બધી હાજતોને પૂરી ફરમાવ. અમારા અને મારા મરહુમીનના ગુનાહોને માફ ફરમાવ. પરવરદિગારા, હર બીમારને શિફાય અજલા કામિલા ઇનાયતતા ફરમાવ. અમને આજ વર્ષે હજુ ઝેરતથી શરફ ફરમાવ. રબ્બના તકબ્બલ મિના ઇન્નકા અંત સમીઉન અલીમ.